વિજ્ઞાનની ઘટનાનો ભાવ આપ્યા side, we put one of them good. Where's that? If you got my answer. Allah, who got my name for thousand hours. He's shot to the dead. Been on for some reason. Allah, I'm for it, who got my answer. आठ हजार माने के अज्ञानी प्राणी मुक्तार गर्व थी एना की पोताना स्वभाव थी अजान छे एवा जितना तुम जीवने निकटोर की शिष्य ने समझा रहे छे ये समझा रहा है कहे छे कि आज इस उदात्मा छे ये तारी पासे के आत्मा से ते तारा परिणाम के पीछे तारो आत्मा उत्पन्न करता जे परिणाम हो छे समय वर्ती ये परिणाम के तारो आत्मा पीछे अत्यारे परिणाम हो छे और परिणाम के तारो आत्मा भिन्न छे अने अनंत होती आत्मा भिन्न छे એવા ભીન અભેદ આત્મા પર દ્રષ્ટિ જતા પરિણામ દેખાતા નથી માટે એ પરિણામને અસત્યાર્થ અમૃતાર્થ અવિદ્યમાન કહેવામાં આવે આવા અહીં વ્યવહારને અભૂતાર્થ ને સુગમીને ભૂતાર્થ થયો છે પર્યાય છે તે આત્મા નથી ને દ્રવ્ય તે આત્મા છે એ દ્રષ્ટિનો અર્થ હોય છે અહીં વ્યવહાર નહીં ને અભૂતાર્થ એટલે કે વ્યવહાર નહીં નો વિષય જે પરિણામ છે તે કોઈ પણ પરિણામ જીવ નથી જીવ નથી તો એ અજીવ છે પણ જીવ વ્યવહાર નહીં અભૂતાર્થ એટલે કે વ્યવહાર નહીં નો વિષય જે પરિણામ છે રાગ દેશના પરિણામ થાય છે પર્યાયમાં એ પોતે આત્મા નથી એ અનાત્મા છે એ જીવમાં નાસ્તી રૂપે રહેલા છે અસ્તિ રૂપે નથી પરિણામો છે અને પરિણામ જીવ નથી એ માટે પરિણામ હોવા છતાં પણ પરિણામ પોતે જીવ કોને ભાગતા નથી તેથી તેને અસત્યાર્થ ને અભૂતાર્થ કહેવામાં આવે છે શું કહીશું બે લીટી છે પહેલી એક જ લીટી એક લીટીનો અર્થ ચાલે છે કે વ્યવહાર નહીં અભૂતાર્થ અને શુદ્ધ નહીં ભૂતાર્થ છે ત્યાં પૂર્વ વિરામ છે તો પૂર્વાર્ધમાં શું કહ્યું વાક્ય આપું એ વાક્યના બે ભાગ કરો તો વ્યવહાર નહીં અભૂતાર્થ છે અને શુદ્ધ નહીં ભૂતાર્થ છે એટલો શબ્દ આવ્યા ને વ્યવહાર નહીં અભૂતાર્થ અને શુદ્ધ નહીં ભૂતાર્થ એટલે વ્યવહાર નહીં નો વિવેક તો છે વ્યવહાર નહીંના વિષયની વાત આપણે થઈ ગઈ વ્યવહાર નહીંનો વિષય છે એટલે શું કે ચાર પ્રકારની ગતિઓ થાય છે પર્યાયના ધર્મ પ્રણવી ગતિ તિરંગ ગતિ નારક અને દેવ એવી ગતિ ગતિ આ મનુષ્ય નથી પણ એની અંદર જે આત્મા રહેલો છે અને મનુષ્યને યોગ એની ચેષ્ટા થાય છે મનુષ્યને યોગ ચેષ્ટા થાય મનુષ્ય હોય તો એ નારકીને યોગ ચેષ્ટા ન હોય એનું પરિણામ તો જે પરિણામ થાય તેને ગતિ કહેવામાં આવે મનુષ્ય ગતિ એટલે મનુષ્ય યોગ જે પરિણામ થાય એને મનુષ્ય ગતિ કહેવામાં આવે છે એ વ્યવહાર નહીં અભૂતાર્થ સત્યાર છે એ ગતિ છે તે જીવ નથી એટલે કે મનુષ્ય તે જીવ નથી હવે દેવની પર્યાય, નારકીની પર્યાય, ગિરીજની પર્યાય, પર્યાયો હોય છે, જીવના સાથે સંયોગ રૂપે હોય છે, તાદાત્મ્ય રૂપે હતું, અને એને વ્યવહાર નહીં જીવ પણ કહે છે, પણ વ્યવહાર નહીં જીવ કહે છે એ શ્રદ્ધામાં લેવાયું નથી. વ્યવહાર નહીં જૂઠું કથન કરે છે, અજીવને જીવ કહે છે. વ્યવહાર નહી અભૂતાર્થ, એટલે અભૂત અર્થને પ્રગટ કરે છે, જે જીવ નથી એને જીવ કહે, એનું નામ વ્યવહાર નહી. આ શરીર જીવનું નથી, છતાં એ જીવનું છે એમ કહે, અથવા આને જીવ કહે, તો એ અસત્યાર્થ ને અભૂતાર્થ છે. એ મંદરમાં રાગદ્વેષના પરિણામ થાય, વ્યવહાર નહીં એને જીવ કહે છે. એટલે જીવ પણ એ પ્રતિપાદન કરે છે, તું કહે છે કે વ્યવહાર નહીં અભૂતાર્થ અપ્રત્યાર્થ છે, કેમ કે જીવમાં એની નાસ્તી છે રાગદ્વેષની. જીવ એવો નથી, વ્યવહાર નહીં જેને જીવ કહે છે એવો જીવ નથી, ખોટું કથન કરે છે. પછી આગળ વધીને મતિ જ્ઞાન ના ભેદો, મતિ શું તો મન ફરી પાંચ ભેદ જ્ઞાન ની પર્યાય ના ભેદ ને જીવ કહે છે, કોણ વ્યવહાર નહીં. તો કહે છે કે એક જીવ નથી એને જીવ માનતા મિથ્યાત્મ ખોટ લાગશે. વ્યવહાર નહીં અભૂત અર્થ ને પ્રગટ કરે છે, જીવ નથી એને જીવ કેવો એનું નામ વ્યવહાર નહીં. ત્યારે સુધરઈ ઉતાર છે, એટલે પરિણામથી ભિન્ન ચિદાન ભગવાન આત્મા જોડે જોડે છે, સાથે સાથે દ્રવ્ય ને પર્યાય સાથે સાથે ચાલે છે. પર્યાય પણ છે અને દ્રવ્ય પણ છે, તો એ પર્યાય છે દ્રવ્ય સામાન્ય ને જીવ કહે છે, દ્રવ્ય વિશેષ ને જીવ કહેતો નથી. દ્રવ્ય સામાન્ય ને જીવ કહે અને દ્રવ્ય વિશેષ ને અજીવ કહે, અને વ્યવહાર નહીં તો પરિણામ ને જીવ કહે, પણ પરિણામ જીવ પણ થતું નથી ત્રણ કાળમાં. માટે શુદ્ધ નહીં ને ભૂતાર્થ કયો છે, એટલે જેવો આત્માનો ઓરિજિનલ સ્વભાવ છે, સ્વાંગ વગરનો, ભેળસેળ વગરનો, ચિદાનંદ આત્માનંદ ગુણનો પિંડ ભગવાન આત્મા ચાલે છે. એક સામાન્ય તત્વ છે ને એક વિશેષ તત્વ છે, બે પાણી નાખો પદાર્થ થાય છે. એમાં સામાન્ય પણ નિત્ય ધ્રુવ પરમાત્માનું છે, અને એની અવસ્થા ક્ષણભંગુર થયા કરે, રાગ દ્વેષ ક્રોધ માન માયા નો થાય, હર્ષ વિષાદ ના ભાવ થાય, સુખ ના પરિણામ થાય, ઇન્દ્રિય જ્ઞાન ના પરિણામ થાય, એ જે બધા પરિણામ થાય છે એ જીવ નથી, એ જીવના નથી, જીવ એનો સ્વામી નથી, જીવ એનો કરતા ભોગતા નથી, જીવ એનો જ્ઞાતા પણ નથી. જીવને જાણતા જીવ નહીં જણાય, જીવમાં કરતા બુદ્ધિ રાખતા અકર્તા દ્રષ્ટિમાં આવશે. હું કહ્યું આત્મા એવો અકારક આવેદક છે, એમાં કોઈ પણ પરિણામ જે ઉઠે છે એને કરવાની શક્તિનો એમાં અભાવ છે. પરિણામ સ્વયં થાય છે, પરિણામ પરિણામની ક્રિયાથી ઉત્પન્ન વ્યય થાય છે. એને વ્યવહાર નહીં કહે છે કે આત્મા કરે છે, ખોટું પથન કરે છે, કેમ કે આત્મામાં પરિણામને કરવાની શક્તિ નથી, શક્તિનો જ અભાવ છે મૂળમાં. આત્મા એ પરમાત્મા છે, પોતે પરમાત્મા અંદર બિરાજમાન છે, દેહ દેવળમાં દેહ થી ભિન્ન, ગુણપાપ થી ભિન્ન પરમાત્મા છે. એ પરિણામ તો થાય છે, પરિણામ થવા યોગ થાય છે, પણ પરિણામ ને આત્મા કરતો કરતો કેમ નથી કે કરવાની શક્તિનો અભાવ છે. રૂપે સહાય કરવાની શક્તિનો અભાવ છે, વ્રતનો વ્યવહાર ને કરે છે. નિશ્ચયને એ ન કરે તો ન કરે કઈ નહીં, પણ વ્યવહાર ને એટલો કરે કે નહીં. હા, એટલે એના સ્વભાવથી જો ને નહીં નું શું કામ છે તારે? હવે મૂળ એનો સ્વભાવ શું છે? જો આત્માનો અકારક અવેલક છે, નિષ્ક્રિય પરમાત્મા છે, નિષ્ઠ શુદ્ધ પારણામી કહો, એનું લક્ષણ બન્યું છે આત્માનું. એમાં મનમોક્ષની ક્રિયા થતી નથી, એમાં સુખ દુઃખ થતું નથી. પરિણામને કરવાની શક્તિનો આત્મામાં અભાવ છે, અને પરિણામને જાણવાની શક્તિનો પણ આત્મામાં અભાવ છે. અકર્તા જ્ઞાયક એને આત્મા જાણે એવો તો આત્માનો સ્વભાવ છે, પોતાને જાણે એવો સ્વભાવ છે, પણ પરને જાણે એવો સ્વભાવ નથી. વ્યવહાર ને બધું અસત્ય ખોટું, અજીવ ને જીવ કહે, અને શુદ્ધ ને શુદ્ધ આત્મા જેવો છે ચોખ્ખો, શુદ્ધ આત્મા અનાદિ અનંત, એને જ જીવ કહે. શુદ્ધ ને ભૂતાર છે, રિયલિટી નો અર્થ આગળ. જેનો વિષય વિદ્યમાન ન હોય, અસત્યાર્થ હોય, તેને અભૂતાર્થ કહે છે. જે જીવ નથી અને જીવ કેવો હોય ખોટું કથન છે. આ લક્ષ્મી હીરા મોતી માણેક શાંતિભાઈ ના નથી, અને છતાં શાંતિભાઈ ના કહે, વ્યવહાર નહીં કહે છે. ને વ્યવહાર નહીં કરતો સાચું લાગે તો વિદ્યાર્થો જ લાગે. એનો સ્વામી તો જડ પૂતગલ છે, પૂતગલ નો સ્વામી ચેતન ભ્રમણા થઈ ગઈ છે. આ મારું છે, મારું છે. અરે પરિણામ તારા નથી તો પરિણામ થી ભિન્ન મકાન ને દોલત ને લક્ષ્મી ને દાસ ને દાસી ને એ તારું ક્યાંથી હોય? પરિગ્રહ બહાર નો હોય, બહાર નો પરિગ્રહ ક્યાંથી હોય? અરે મૂર્છા પરિગ્રહ તારામાં નથી, એનાથી ભિન્ન આત્મા છે. એને જોડે તેને અભૂતાર્થ કહે છે. વ્યવહાર નહીં ને અભૂતાર્થ કહેવાનો આશય એવો છે કે જો હવે એનો ખુલાસો કરે છે. વ્યવહાર નહીં ને અભૂતાર્થ એટલે ખોટું છે નહીં ને કેવું એમ, એનો આશય એવો છે કે શુદ્ધિનો વિષય અભેદ એકાકાર રૂપ નિત્ય દ્રવ્ય છે. દ્રવ્યનો વિશેષણ નિત્ય મૂક્યું, નિત્ય દ્રવ્ય છે ધ્રુવ. શુદ્ધિનો વિષય એનો મૂળ સ્વભાવ અભેદ આત્મા છે એ, અને તેની દ્રષ્ટિમાં ભેદ દેખાતો નથી. હું કહ્યું ભેદ ઉપર દ્રષ્ટિ દેવો તો એના જે ભેદો પર્યાયના છે એ હોવા છતાં દેખાતા નથી, હોવા છતાં દેખાતા નથી, એને અવિદ્યમાન કહેવામાં આવે છે. જેમ સોનું ને સોનાનો ઘાટ બે વિદ્યમાન છે, બે વિદ્યમાન છે, બે ઉપર નજર કરો તો બે વિદ્યમાન, ઘાટ ઉપર નજર કરો તો ઘાટ વિદ્યમાન દેખાય, પણ સોના ઉપર દ્રષ્ટિ દેતા કોનું ઘાટનું લક્ષ છૂટી જાય છે. ઘાટ હોવા છતાં એને અવિદ્યમાન અભૂતાર કહેવામાં આવે છે. ઘાટ તે સોનું નથી. મંગલસૂત્ર ને બંગડી ને આ ઘડિયાળની પૂંછી પણ સોનાની કરે ગણાય, પટો એ ઘાટ છો ને, એ ઘાટ સોનું નથી. ઘાટ ખરો, પણ સોના ઉપર દ્રષ્ટિ દેતા ઘાટ હોવા છતાં ઘાટ દેખાતો નથી, માટે એને અવિદ્યમાન અછતો કહેવામાં આવે છે. રાગ થાય તો આત્મામાં, પણ એને ગૌણ કરીને નથી કે ના, રાગ તો આત્મામાં થતો નથી, પણ પર્યાય પણ આત્મામાં થતી નથી. જે પર્યાયમાં રાગ થાય એ પર્યાય પણ આત્મામાં થતી નથી. સમ્યક દર્શન આત્મામાં થતું નથી, અને સમ્યક દર્શન જેની સત્તામાં પર્યાયની સત્તામાં થાય છે. દ્રવ્યની સત્તામાં તો સમ્યક દર્શન છે જ નહીં, એટલે ગૌણનો પ્રશ્ન સમ્યક દર્શન જેની સત્તામાં થાય છે, જીવની સત્તામાં નથી થતું સમ્યક દર્શન, પર્યાયની સત્તામાં થાય છે. પર્યાયની સત્તામાં વિજ્ઞાન પણ પર્યાયની સત્તામાં થાય છે, એ બરાબર છે. પણ એ પરિણામથી ભગવાન આત્મા ભિન્ન છે. માટે દ્રષ્ટિના વિષયમાં મુખ્ય ગુણ નથી, જ્ઞાનના વિષયમાં મુખ્ય ગુણો હોય. ક્રિયામાં આવશે જ્ઞાન, દ્રષ્ટિપૂર્વક જ્ઞાન થાય છે તો જ્ઞાનમાં મુખ્ય ગુણો હોય, દ્રષ્ટિના વિષયમાં મુખ્ય ગુણ ન હોય. એ જયારે કળશ એકલો સમય સારનો, નિયમ સારનો, સોનગઢમાં શુદ્ધને એક જ છે, શુદ્ધને બીજી વ્યવહાર જ નથી, નહીં વ્યવહાર નહીં જ નથી, શુદ્ધને એક જ છે, બીજી નહીં નથી. એમ ગુરુદેવ જયારે પડકાર કર્યો, પછી ત્યાં સોનગઢી ઉતેર હતો, બધા હોશથી આખી ભરાય છે, શું આ ગુરુદેવ બરાબર છે, બરાબર એ શુદ્ધ ને એક જ છે. હા, શુદ્ધ આત્મા ના બે પ્રકાર છે કે શુદ્ધ આત્મા નો એક પ્રકાર? તો નહીં, એક જ હોય. શુદ્ધ આત્મા ના બે પ્રકાર હોય, શુદ્ધ આત્મા શુદ્ધ પણ છે અને અશુદ્ધ પણ છે, તો બે નહીં હોય. પણ શુદ્ધ આત્મા કોઈ દી અશુદ્ધ થતો જ નથી. માટે શુદ્ધ આત્મા એક, માટે નહીં પણ એક છે. પછી એક દાખલો આપ્યો, પણ ચડે જ નહીં ભગવાન ની પેઢી, તો ભગવાન ક્યાંથી થાય? દ્રષ્ટાંત આપ્યું કે દીકરા વાળા ને ત્યાં દીકરી તો માગુ લઈને આવે ને, પૂછપરછ કરવા આવે દીકરા વાળા ને, એક ભાઈ ને એક દીકરો હતો, એક જ એક રહેશે, ને આવ્યા દીકરી વાળા કે ભાઈ અમારું તો તમારા ઘેરા માગો નાખીએ છે, અને અમારો વિચાર તમારે ત્યાં દીકરી આપવાનો છે. હા, અમારો દીકરો બેઠો, આ દીકરો મોટો છે કે નાનો છે? એ દીકરો એક જ છે, બે દીકરા હોય તો નાનો ને મોટો કહું. એમ આત્મા શુદ્ધ હોય ને અશુદ્ધ હોય તો બે નહીં લાગુ પડે, પણ આત્મા ત્રણેય કાળ શુદ્ધ છે, અશુદ્ધ છે જ નહીં આત્મા. એ પર્યાય નો ધર્મ છે, જીવ નો ધર્મ. માટે શુદ્ધ ને એક જ છે. બોલો કે મારે દીકરો જ એક જ છે, નાનો મોટો ક્યાં હું આ બેઠો છે દીકરો. એમ ભક્તિ ચડી ગઈ ગુરુદેવ ને. એ ચીલનારા પણ શુદ્ધ નહીં નો ઉપદેશ પણ વિરલ, અને શુદ્ધ નહીં ને સ્વીકાર કરનારા પણ વિરલ જ હોય. ત્રણેય કાળ, આ તો પંચમ કાળ છે, તો પણ કાળ સારો ઇન્દ્રિય ને પ્રસાદ છે, આવી વાત ચાલે ક્યાં? એ તો સૌરાષ્ટ્રના ક્ષેત્રમાં, આગળ વધુ તો ગુજરાતના ક્ષેત્રમાં ચાલે છે. શુદ્ધ ને એક જ છે, ગુરુદેવ ભક્તિ કરી. શુદ્ધ આત્મા એક છે, શુદ્ધ આત્મામાં બે પ્રકાર હોય, કથનચિત શુદ્ધ ને કથનચિત અશુદ્ધ. એ આરોપિત કથન છે. શું કહ્યું? પર્યાયમાં અશુદ્ધતા દેખીને આત્માને કથનચિત અશુદ્ધ કેવો, એ અવતાર અવિદ્યમાન કથન છે. છે નહી આત્મા જો ત્રણેય કામ, માન કે ન માન, માની તો તારું કામ થઈ જશે. આગળ બેસો બધા ઘરે, આપણે જ્યાં પછવાડે આવો, અગાઉ અહીંયા ભેગા છે. માટે આત્મા ત્રણેય કાળ શુભ છે, એને જોડે તો કથનચિતમાં ક્યાં ગયો? કથનચિત એટલે વ્યવહારમાં ગયો, પ્રમાણમાં ગયો, જાતવાદમાં ગયો. જાતવાદ નો આત્મામાં અભાવ છે,
બરાબર.
ભગવાન આત્મામાં જાતવાદ નો અભાવ છે, અનુભવ જ્ઞાનમાં જાતવાદનો અભાવ છે. પણ અનુભવ તો ક્યારે થાય કે જાતવાદનો અભાવ છે એવા આત્માનું લક્ષ કરે તો પહેલાથી જાતવાદ ના કરે કથનચિત. એકાંત જશે, અવાદ એકાંત સમય એકાંત થશે, કયું પડે છે અજ્ઞાન શું ને કાથી પાડે. કથનચિત શુદ્ધ ને કથનચિત અશુદ્ધ, ચિત્ત ભગવાન ને સર્વથા શુદ્ધ તો બરાબર છે, પણ સંસારી જીવ નો આત્મ સર્વથા શુદ્ધ સર્વથા શુદ્ધ છે. અમે આત્મા ને શુદ્ધ કહીએ છીએ. તારી નજર રાગ ઉપર છે એટલે કથનચિત અશુદ્ધ તને આત્મા લાગે છે, પણ એ કથનચિત અશુદ્ધ આત્મા નથી, પણ આશ્રવ તત્વ છે. એ જીવ તત્વ અશુદ્ધ નથી. માટે શુદ્ધ ને વિષય હવે જ એકાકાર દ્રવ્ય છે નિત્ય ધ્રુવ, તેની દ્રષ્ટિમાં અભેદની દ્રષ્ટિમાં સોનાની દ્રષ્ટિમાં સોનાનો ઘાટ હોવા છતાં દેખાતો નથી. રુચિ છૂટી ગઈ, લક્ષ છૂટી ગયું. ઘાટ છે પણ ઘાટ ઉપર લક્ષ છૂટી ગયું. ઘાટ હોય એટલે લક્ષ કરવું પડે અને એ સોનું છે એમ માનવું પડે, એવું કઈ છે નહીં. સોની ને પૂછો તમે બનાવો, બહેનો બહેનો તું સોની ની દુકાને જાય ને, હવે તું તૈયાર દાગીનો લેવા તું જાણી કહો તું સોની. અને તીધી બેન ગયા કે આ મંગળસૂત્ર લેવું છે માસ્ટર, બે ત્રણ ચાર બતાવ્યા, એમાં એક ચોખા સોના નો હશે શુદ્ધ ચૂર્ણ. તો કે બેન જો આનો ઘાટ જરાક થયો છે આ શુદ્ધ ચૂર્ણ છે, આ તમે જે કહો છો તમે જાણીતા છો એટલે કહું છું એ ઘાટમાં તો ભેળસેટ છે. એ ભલે અમારે કઈ ભેળસેટનું કામ નથી, અમને તો ઘાટ ગમે છે. સોની નજર સોના ઉપર છે સોની ની, અને આની નજર ઘાટ ઉપર ગઈ. પછી કે પછી વેચવા અમે આવીએ તો હા બિલ્ક લઈને આવજો, જે ભાવ હશે એ ભાવે સોનાનો જે ભાવ હશે એ ભાવે સોનું અમે ખરીદ કરશું. સોનું ખરીદ કરશો એમ કે ઘાટ ખરીદ કરશો ના બોલ્યો હોય, સોનું લઈ જશો. તો છ મહિના થયા ઘાટ તો પડે ને લાગી જાય. બેન ગયા એને ત્યાં બિલ હતું 14,000 રૂપિયા, 14,000 નું બિલ અને 1,500 રૂપિયા ગણાય, 15,500 બિલ હતું. 15,500 ચુકાઈ વાત થોડો આપણી તમારી વાત ને મારી વાત જાજુ કરશો ને, તમારી હાજરીમાં હમણાં હથોડો મારી ભાંગી નાખી, અમને 1 કોટી ની કિંમત નથી. હા પર્યાયની કિંમત, રાગ ની કે જ્ઞાન ના ઉઘાડ ની કિંમત કઈ અમને નથી. અમને તો દ્રેવ સામાન્ય ભગવાન અમે છીએ, અમને કિંમત છે એ સોની ને સોની ની કિંમત છે, અને ઘરાક ને ઘાટ ની રુચિ છે. ઘાટ ઉપર ઘાટ ને જોવે છો એમ અહીં કે છે. અભેદ ની દ્રષ્ટિમાં જયારે ઉપયોગ અંદર માં જઈને પરમાત્માના દર્શન મેં કરીએ છીએ સાધક કી છે, ત્યારે ઉત્પાદન પરિણામ માં થાય છે ખરા, અને ખ્યાલમાં છે પર્યાય નથી એમ અમારું કહેવાનો આશય. પર્યાય તો છે પણ પર્યાય ઉપર અમારું લક્ષ્ય નથી, અમારું લક્ષ્ય દ્રવ્ય ઉપર ગયું છે. એટલે દ્રવ્યને જોતા અભેદને જોતા એમાં પર્યાયના ભેદો હોવા છતાં દેખાતા નથી, માટે એને અવિદ્યમાન કહેવા જોઈએ. હોય છતાં નથી, દેખાતા નથી માટે નથી. સોની કે છે એમને ઘાટ દેખાતો નથી, ઘાટ છે જ નહીં, ઘાટ વગરનું સોનું છે આ. શું કહો છો કહે, અમને દેખાય છે ઘાટ રહીતનું સોનું, અને તમને ઘાટ રહીતનું તમે ગાળો ક્યારે તો ઘાટ રહીતનું કયો બરાબર છે, પણ ઘાટ સહિત અમે જોયું છે અને તમે કહો છો અત્યારે ઘાટ રહીત સોનું અમે જોયું છે. આ શું ચમત્કાર છે, આ ચમત્કાર છે ને. સમય પ્રગટ કરવું હોય તો આ છે. ઘાટ ને ન જો, અઘટિત ઘાટ ને જો, સંકોચ કરો અઘટિત ઘાટ. અભેદ ની દ્રષ્ટિમાં પર્યાય ના ભેદો દેખાતા હોવા છતાં વિદ્યમાન કહીએ છીએ. એટલે દ્રષ્ટિ પ્રધાન કથન ચાલે છે. જ્ઞાન જ્ઞાન પ્રતિનો ભાગ આવશે. માટે તેની દ્રષ્ટિમાં ભેદ, ભેદ એટલે પર્યાય, ભેદ એટલે માટે દ્રષ્ટિના વિષય ની વાત કરાય અને પછી જ્ઞાન ની વાત કરાય, નિષેધ માટે કરાય. એક વખત શાંતિભાઈ જેવી ત્યાં સાંજે બધા પંડિતજી, મેં કહ્યું પંડિતજી તો નથી, તમે ભાઈ ભલે પંડિત કે સમર્થ આચાર્ય ભગવંતો એ વ્યવહાર કરતા, સમર્થ આચાર્ય ભગવંતો એ પણ વ્યવહાર દર્શાવ્યો છે. મેં કહ્યું તમારી વાત 100% સાચી છે, ખુશ થઈ ગયો. પણ મેં કહ્યું અલ્પ વિરામ છે, પૂર્વ વિરામ થયો, વ્યવહાર દર્શાવ્યો છે પણ નિષેધ કરવા માટે દર્શાવ્યો છે. બીજે આવ્યો એમ તલાટીજી કે પેલા જ્ઞાન ની વાત કરો ને, કરવી જોઈએ પેલા, પછી દ્રષ્ટિ નય, દ્રષ્ટિ ની વાત પેલી છે, નિશ્ચય પેલો વ્યવહાર, પછી પણ નિષેધ કરવા માટે. વ્યવહાર ની વાત કરશે હમણાં, પણ ઉપાધિ તત્વ નથી, આશ્રય કરવા યોગ્ય નથી. અભેદ ની દ્રષ્ટિમાં ભેદ દેખાતો નથી, માટે તેની દ્રષ્ટિમાં ભેદ અવિદ્યમાન, અસત્યાર્થ કેવો જોઈએ, નથી હોવા છતાં નથી, દ્રષ્ટિ એના પર નથી. એમ એમ ન સમજવું, લ્યો હવે આ જ્ઞાન નું પડખું આવ્યું. દ્રષ્ટિનું પડખું આવ્યા પછી સમ્યક જ્ઞાન પ્રગટ થાય છે, અને સમ્યક જ્ઞાન છે એ પર્યાય ને પર્યાય પણ જાણે છે, પણ પર્યાય ને દ્રવ્ય પણ જાણે, પર્યાય ને પર્યાય પણ જાણે અને દ્રવ્ય થી ભિન્ન જાણે, તો જાણેલો પ્રયોજનવાન. અગિયારમી ગાથા સમીર દસમી છે. એમ ન સમજો કે ભેદરૂપ એટલે પર્યાય, પર્યાય કઈ વસ્તુ નથી એમ નહીં, પર્યાય તો છે પણ પર્યાય જીવ પણ એ નથી એમ અમે કહીએ છીએ. પર્યાય છે એમ કહ્યું તો તું એને જીવ માનવા બેઠો, જીવ તો એ નથી. અનિત્ય નાશવાન સાપેક્ષ આગાદી જીવ નહો, શુભાશુભ ભાવ જીવ નથી, આશ્રવ તત્વ છે, ભેદરૂપ કઈ વસ્તુ જ નથી. એમ ન સમજવું કે પર્યાય કઈ વસ્તુ નથી. જો એમ માનવામાં આવે, એમ જાણવામાં આવે કે પર્યાય બિલકુલ નથી, અલોકાકાશમાં ગઈ પર્યાય એમ નથી, પર્યાય એક સમયનું સત છે પણ ત્રિકાળ સતમાં એનો નાસ્તી છે. ત્રિકાળ સતમાં એ સત નથી, દ્રવ્યમાં પર્યાય નથી, પર્યાય પર્યાય રૂપે છે, સોનાનું ઘાટ સોના રૂપે છે, સોનાનું ઘાટ ઘાટ રૂપે છે પણ સોના રૂપે નથી. સોનું ને ઘાટ એક થઈ જાય તો ઘાટ નો નાશ કરવામાં આવે તો સોના નો પણ નાશ થઈ જાય, પણ સોના નો નાશ થતો તો નથી. માટે ઘાટ પર્યાય તો સોનું, એમ આ પર્યાય મનુષ્ય પર્યાય નો અભાવ થઈ જાય તો આત્મ બની ગયો. હા હા મનુભાઈ, હમણાં નથી આપણે 12 દિવસ માં, હા શું મનુભાઈ નો આત્મા નો અભાવ થઈ ગયો. હા પર્યાય તો નાશ થવાની યોગ્ય છે તો થાય છે, પર્યાય કાયમ ટકવાની પાત્રતા એમાં નથી, અને દ્રવ્ય તો કાયમ નિત્ય ધ્રુવ ટકે એ આત્મા છે. એમને સમજ્યું કે ભેદરૂપ પર્યાય રૂપ કઈ વસ્તુ નથી, એમ જો માનવામાં આવે તો જે મેદાન તળાવો ભેદરૂપ અનિત્ય ને દેખી અવસ્તુ માયારૂપ કહે છે, એ કલિમતી છે. વેદાંત એ પર્યાયને જાણવા માટે ઉડાડે છે, જ્ઞાન નું જ્ઞેય પણ નથી એમ કે છે. પર્યાય છે જ નહીં આત્મામાં, એકલો પરિણામી એકાંતે એવો મત છે. સમજી ગયા? તો એ જે કે અવસ્થુ માયારૂપ કહે છે અને સર્વવ્યાપક એક અભેદ નિત્ય શુદ્ધ બ્રહ્મને ભટ્ટું કહે છે એવું ઠરે? જો પર્યાય ને પર્યાય પણ તું સ્વીકાર નહીં તો તો તોની મતિ થઈ ગયો, અને પર્યાય નો આશ્રય કર તો અજય થઈ ગયો. અને પર્યાય ને પર્યાય પણ ન જાણ તો જ્ઞાન ખોટું, ને પર્યાય ને આત્મા પણ જાણે તો શુદ્ધા ખોટી. છે થોડી અટપટી વાત, પણ સમજવા જેવી, સમજાય એવું છે, ન સમજાય એવું. અને સર એક અભેદ એવું થાય, અને તેથી સર થાય એકાંત સુધરી ના પક્ષું મીઠા દ્રષ્ટિ નો. જ્ઞાન ખોટું તો દ્રષ્ટિ ખોટી ઠરે. જ્ઞાનમાં એ પર્યાય વિદ્યમાન દેખાય છે, પણ અભેદ ની દ્રષ્ટિમાં એ પર્યાય દેખાતી નથી. પર્યાય પર્યાય પણ એ જાણે તો પર્યાય છે, પણ પર્યાય નું લક્ષ છોડીને અભેદ સામાન્યમાં ઉપયોગ જાય છે ત્યારે પર્યાય હોવા છતાં એનું લક્ષ્ય એમાં નથી, એનું અવલંબન નથી. માટે જેનું અવલંબન નથી તે નથી, અને જેનું અવલંબન છે તે છે. માટે એમ અહીં એમ ન સમજવું, એમ અહીં એમ અહીં એમ સમજવું કે જીનવાણી શ્યાદ બાબુ છે. આ જ્ઞાન પ્રધાન આવ્યું કે નહીં, પણ દ્રષ્ટિ પછી જ્ઞાન આવ્યું કે પેલા જ્ઞાન હોય, પેલા અજ્ઞાન હોય, પેલા જ્ઞાન ન હોય, પેલા અજ્ઞાન. અજ્ઞાન કેમ હોય કે દ્રષ્ટિ ખોટી, અને દ્રષ્ટિ સાચી ત્યાં પછી જ્ઞાન હોય. શ્રદ્ધાની મુખ્યતા છે. જાણવાના વિષયમાં ભૂલી જાય છે, પર્યાય છે તો કરીને, વસ્તુ તો નથી ને, એવા જાણેલો પ્રયોજન તો છે ને, એમ કરી કરીને લક્ષ પર્યાય ઉપર રાખે છે, ને પર્યાયથી ભિન્ન સ્વભાવ પરમાત્મા બિરાજમાન છે એને દેખાતો નથી, હોવા છતાં દેખાતો નથી. ધરણા ઉઠે ડુંગર આખો દેખાય નહીં, બેરું પર તો ખોટો, હિમાલય તો નાનો, આ જરૂર રાખ આડું, મને પાર દેખાતો નથી. આપણે બધાને આ મોટો પાર દેખાય છે, તને દેખાતો નથી, કઈ આડું રાખ્યું છે, હા એક તરફ નાનું આડું રાખ કાઢી નાખ ને, આમને કાઢ્યું તો પાર દેખાડો. એમ પર્યાયના પ્રેમ વાળાને કહે છે કે પર્યાયની રૂચિ છોડીને દ્રવ્ય રજો ને, તને દેખાશે, હા અત્યારે દેખાશે, પરમાત્માના દર્શન થશે તને. માટે અહીં એમ સમજવું કે જીનવાણી શાદવાદ કથનચિત આત્મા દ્રવ્ય રૂપે પણ છે, અને કથનચિત પર્યાય રૂપે પણ. પર્યાય રૂપ એનું જે છે ને એ સ્વાંગ છે, પર્યાયો થાય છે ને નવ તત્વ, એ સ્વાંગ રૂપે છે, એનો મૂળ સ્વભાવ નથી. સ્વાંગ તો નીકળી જાય, અરે ન નીકળે તો સ્વાંગ રહીત આત્મા જણાય જાય, નીકળવાની જરૂર નથી. કેમ કે અભાવ ભાવે છે, અભાવ ભાવે નથી, જીનવાણી શાદવાદરૂપ છે. જો પ્રયોજન બસ નહીં ને મુખ્ય ગૌણ કરી લો, પ્રમાણ જ્ઞાનના વિષયથી જોવામાં આવે તો જ્ઞાનના વિષયમાં પ્રમાણ જ્ઞાન દ્રવ્ય અને પર્યાય બેને જાણે છે જેમ છે તેમ, એમાં એકને મુખ્ય કરે ને એકને ગૌણ કરે. મુખ્ય ગૌણ કરે તો નહીં, યુગપત એક સાથે જાણે તો પ્રમાણ જ્ઞાન. હાથને અને સોનાને એક સાથે જુએ તો એનું નામ પ્રમાણ જ્ઞાન કહેવાય, અને ઘાટને ગૌણ કરી અને સોનાને મુખ્યપણે જુએ તો નહીં કહેવાય. એ સોનાને મુખ્ય કરે તો નિશ્ચય નહીં, અને પછી ઘાટને જાણવા માટે મુખ્ય કરે તો એનું નામ વ્યવહાર નહીં. યુગપદ બેને જાણે તો પ્રમાણ જ્ઞાન. બે માં મુખ્ય ગુણ હોય, બે દીકરા હોય તો નાનો મોટો કહેવાય ને, દીકરો એક જ હોય એમાં નાનો મોટાની ક્યાં વાત રહી? એમ પ્રયોજનવશ દ્રવ્યનો આશ્રય કરાવવા, પર્યાયનું અવલંબન છોડાવવા, પ્રયોજનવશ આ પ્રયોજન સમ્યક દર્શન સમ્યક જ્ઞાન પ્રગટ કેમ થાય એ શાસ્ત્રકારનો કહેવાનો આશ્રય પ્રયોજન છે. રાગ કેમ થાય ને સંસાર કેમ વધે એને કેવું નથી, કેમ કે એ તો શીખીને જ આવ્યો છે. આ નવું શીખવાનું છે. આત્મા રાગને કરે ને દુઃખને ભોગવે એ તો શીખેલો જ છે અજ્ઞાની ગેદીનો. રાગને કરવાની શક્તિ આત્મામાં નથી અને દુઃખને ભોગવવાની શક્તિ પણ આત્મામાં નથી. એવો આત્મા આત્માને ઉપાધે છે. દુઃખને ભોગવે તે આત્મા નથી અનાત્મા છે. દુઃખને પર્યાય ભોગવે છે જીવ ભોગવતો નથી, ભોગતા પણ સ્વભાવ નથી. પર્યાયમાં ભોગતા ધર્મ છે. દુઃખને ભોગવે પર્યાય, પર્યાય ભોગવે તો હું ભોગવું ને એમ છે. ભોગવે પર્યાય અને માને હું ભોગવું એનું નામ અજ્ઞાન ને મિથ્યા દ્રષ્ટિ થઈ ગયું. સવિકલ્પમાં પર્યાય દુઃખને ભોગવે છે એમ જ્ઞાનમાં આવે. નિર્વિકલ્પ ધ્યાનમાં જાય તો પર્યાય દુઃખને ભોગવે છે એવું રહેતું. પ્રયોજનવશ નહીં મુખ્ય ગૌણ કરીને કહે છે એ પ્રયોજન છે. પર્યાય ને ગૌણ કરીને દ્રવ્યનો અવલંબન લ્યો એ પ્રયોજન છે. પ્રાણીઓને મૂળ વાત આવી, પ્રાણીઓને એટલે અજ્ઞાની જીવોને ભેદરૂપ એટલે પર્યાય રૂપ વ્યવહારનો પક્ષ તો અનાદિકાળથી છે. અમે થોડાક શરણારામ આવ્યા હતા તેના પર ખેતર કેટલાક ભાઈઓ પછી ત્યાંથી ફરીને પાછા આપણા ગુરુ ધર્મ આવ્યા પછી સમજો ત્યાં થયા એ ગુરુદેવ ખબર પડી ગઈ કે હવે પાછા આવી ગયા. પછી અમે સમજણ જતા થયા ને પેલા સમજણ ગયા ત્યારે ખબર હતી કે આ નિમિત્તાની દ્રષ્ટિ એની થઈ ગઈ છે. બધા બાળકોની ખોટા રવાડે ચડી ગયા છે. તો કરુણાનો પાત્ર હતો ને, કરુણાનો સાગર, એ કરુણાના સાગર ને આપણે કરુણાના પાત્ર. કરુણાના પાત્ર ને કરુણા આવે ઓલા નહીં, બાકી કરુણાનો પાત્ર હોય તો કરુણા કોણ? બારમિત બારમિત વાત કરું છું. શું કહ્યું સતીભાઈ? અંદરનું કઈ કરુણાનો પાત્ર જે આવ્યો ને એ સમજી ગયા. કરુણાનો પાત્ર કોક હોય ને એના ઉપર સહજ ચાલતો વિષય કઈ અને જો આ સમયસારમાં આમ કહ્યું છે એમ કરીને પ્રાણીઓને વ્યવહારનો ભેદનો પક્ષ અનાધિકારનો છે એ આખો પારો પારો અમને હંભળાવે. ભીખું છે કઈક એમ તે કરુણ આવી તું ઠીક છે. પછી બીજી વાર ગયા તો બીજી વાર એ તો એ મન ક્યાંય વાંચ્યું કોણ ત્યારે ખબર પડી કે આપણા માટે લાગી છે. શેથી વિશાંતર કરીને વાત કરે તો આપણે ખ્યાલ ના આવે. થોડુંક એમાં ખ્યાલ આવ્યો. પછી ત્રીજી વખતે જયારે કહ્યું અરે આ તો અમારા માટે કરુણા કરી વ્યવહારનો પક્ષ અનાધિકાર નો જીવનો છે, પર્યાય નહીં આત્મા માને છે. આ કુટુંબ ને એની વાત નથી, આ દ્રવ્ય પર્યાય બે વચ્ચેની વાત છે. ધન દોલત દાસ દાસી વાસ્તુ મકાને તારા નથી, એની વાતો દૂર એ તો છે જ નહીં. તારા તારી સત્તામાં નથી. પ્રમાણ જ્ઞાન ના વિષયની બહાર છે. દીકરા દીકરી તો પ્રમાણ જ્ઞાન ની બહાર છે, પણ એની એનું મમતા છે ને એ પ્રમાણ જ્ઞાન માં એક પરાશ્રિત પર્યાય છે. એમાં મમતા રહેલી છે. કામ ચલાવ, મમતા તો નીકળી જવાની, મમતા કાયમ રહી એની. મમતા છે અને મમત્વથી રહીત નિર્મમત્વ પરમાત્મા પણ વિરાજમાન છે. એ બે વચ્ચેની વાત છે, મમત્વ પરિણામ અને નિર્મમત્વ સ્વભાવ ત્રિકાળ દ્રવ્ય. એ કહે છે કે તું સાંભળ, પ્રાણીઓને વ્યવહારનો પક્ષ અનાધિકારનો છે, કે શુભ ભાવ કરતા કરતા ધર્મ થાય, શાસ્ત્ર વાંચતા વાંચતા જ્ઞાન થાય, સમય શિખર યાત્રા કરવા જાય તો ધર્મ થાય. કર્મ થાય કે ધર્મ? શાસ્ત્રના લક્ષ્ય જ્ઞાન થાય. ધીમે ધીમે કહેવાનું, સીધું અજ્ઞાન નહીં. શાસ્ત્રના લક્ષ્ય જ્ઞાન થાય કે ભાવિન્દ્રિય ઇન્દ્રિય જ્ઞાન થાય કે ઇન્દ્રિય જ્ઞાન? ઇન્દ્રિય જ્ઞાન થાય એટલે કે અજ્ઞાન, એટલે કે ધીમે ધીમે અજ્ઞાન કહેવાય, જુદું નહીં પક્ષ છે ને. અનંતકાળથી નિમિત્તાથી દ્રષ્ટિ બડા લંબી ઓશિયાળો સુધી જેમાં સુખ નથી એની પાસે સુખ માંગો, જેમાં જ્ઞાન નથી એની પાસેથી જ્ઞાન માંગો. સુખ ને જ્ઞાન તો અહીંયા ભીનું છે, સુખ ને જ્ઞાન કઈ બહાર નથી. પર પદાર્થમાં જ્ઞાન પણ નથી ને સુખે નથી, માટે પર પદાર્થ નું અવલંબન લેનારને જ્ઞાન પણ ન થાય ને સુખ પણ ન થાય. ભગવાન આત્મામાં સુખ ભરેલું છે અને જ્ઞાન પણ ભરેલું છે, એનું અંતર્મુક્તિ ને અવલંબન લેતા પરિણામમાં જ્ઞાન અને સુખ પ્રગટ થાય. શાશ્વત સુખ એમાં સેલ્ફ ટેક્સ છે, ઇન્કમ ટેક્સ કઈ લાગે. એ પ્રાણીઓને ભેદરૂપ વ્યવહારનો કઈક શુભ ભાવ બદલતો કરે ધીમે ધીમે પરંપરા એ કારણ તો ખરું, એમ કરીને જે વિખ્યાતોને પોસે છે તે આત્મામાં નથી. આત્મા એને કરતો નથી, કરવું અશક્ય છે શુભા શુભ ભાવને. પુણ્ય આત્મા કરતો નથી, પુણ્ય કરે નહીં કે ના. અરે પુણ્ય તો ન કરે પણ ધર્મ ને પણ કરે નહીં. સાંભળ, હજી પરિણામ થવાયો થાય છે ને જાણનાર જણાય છે, લઈ લે ને પરિણામ થવાયો થાય છે ને જાણનાર જણાય છે, લઈ લે ને કામ થઈ જશે. આપણને અમે શું કરવું, નામ ફેરવું, નામ પાપ નો ત્યાગ કરવો ને પુણ્ય નું ગ્રહણ કરવું, પછી પુણ્ય નો ત્યાગ કરવો ને ધર્મ ને ગ્રહણ કરું. ગ્રહણ ત્યાગ થી શૂન્ય છે પરમાત્મા. એ ગ્રહતો નથી ને છોડતો, વિખ્યાતો ને છોડતો નથી ને સમ્યક દર્શન ને ગ્રહતો પણ. એ તો જાણે છે, જાણે છે. વિખ્યાતો હોય એને જાણે, વિખ્યાતો જાય એને જાણે, સમ્યક દર્શન આવે એને જાણે, શુદ્ધિ નિવૃત્તિ થાય એને જાણે, આનંદ વધે એને જાણે, આનંદ પૂર્ણ થાય એને પણ જાણે. જાણે ને આદિ મધ્યંતમાં જાણવું સ્વભાવથી ભરેલો છે, કરવું આત્માના સ્વભાવમાં. તે કરતા બુદ્ધિ વાળા તીવ્ર વિખ્યાત બુદ્ધિ છે. થાય ને શું કરું, ન થાય ને શું કરું, સ્વયં થાય. એક સતના બે કરતા ન હો, પરિણામ પરિણામને કરે અને આત્મા પણ એને કરે એમ ત્રણ કાળમાં મનતું નથી. જેમ એક દ્રવ્યના બે કરતા ન હો, એમ એક પરિણામ ના બે કરતા ન હો, અને બે થઈને એક પરિણામ ને કરે નહી. દ્રવ્ય ને પરિયે ભેગા થઈને પરિણામ ને કરે કે નહીં, પરિણામ એકલો પરિણામ પરિણામ ને કરે, દ્રવ્ય ની અપેક્ષા એને નથી. સત છે પરિણામ, એમ જાણ તો દ્રષ્ટિ દ્રવ્ય ઉપર આવી જશે. હું કરું છું દ્રષ્ટિ પર ઉપર રહી જશે. જો આ બહુ સરસ પારો આવ્યો હવે, પ્રાણીઓને 10 પ્રકારના પ્રાણ થી જીવ જીવે એને પ્રાણી કહેવાય. સમજી કે પ્રાણ એટલે શું? પાંચ ઇન્દ્રિયનો ઉગાડ, મન બળ, વચન બળ, કાય બળ, શ્વાસોશ્વાસ ને આયુ, એવા 10 પ્રકારના પ્રાણ સંઘની 25 ઇન્દ્રિય ને હોય. એક ઇન્દ્રિયના 4 પ્રકારના પ્રાણ, એવા 10 પ્રકારના પ્રાણ થી જે જીવતો હોય તેને વ્યવહારે જીવ કહેવામાં આવે છે. નિશ્ચયથી તો જીવત્વ શક્તિથી જીવે છે, 10 પ્રાણ થી જીવતો નથી. એવા પ્રાણીઓને ભેદરૂપ એટલે પર્યાય રૂપ, વ્યવહારનો પક્ષ તો અનાધિકાલ છે, પર્યાયને આત્મા માનવાનો શ્રદ્ધાન અનાધિકાળ છે. પર્યાય આત્મા છે જ નહીં, કોઈ પણ પર્યાય આત્મા નથી. મોક્ષની પર્યાય જીવ તત્વ નથી. મોક્ષની પર્યાય મોક્ષ તત્વ છે, પણ મોક્ષ તત્વ પોતે જીવ તત્વ થઈ જાય, ચાર ફરી તો વિસી ગયા. મોક્ષ તત્વ છે પણ એ પોતે જીવ તત્વ નથી, અને જીવ તત્વ છે તે મોક્ષ ની પર્યાય રૂપ નથી. એકમાં બીજાનો અભાવ છે, એનું નામ અસ્તિ નાસ્તિ અનેકાંત ભેદ જ્ઞાન પરક છે. દ્રવ્યમાં પર્યાય ની નાસ્તિ છે. પ્રભુ રાગ નો તારામાં અભાવ છે, બેસતું નથી તને. અહીં તો કે છે કે મોક્ષ ની પર્યાય નો પણ આત્મામાં અભાવ છે, એવો આત્માનો સ્વભાવ છે. દ્રષ્ટિમાં લેતા મોક્ષ થઈ જશે. અત્યારથી મોક્ષ મારામાં નથી, એવો હું આત્મા છું તો એને મોક્ષ થયા વિના રહેતો, અને મોક્ષ ને આત્મામાં થાપે તો મોક્ષ થવાનો નથી પણ મોત થવાનું છે. સાહેબ મોક્ષ ની પર્યાય તો અમારે પ્રગટ કરવી છે. પ્રગટ થાય કે તારે કરવી છે, કરવાથી થાય કોઈ કોઈને એમ લાગે કરોડપતિ થાવ તો થઈ જાય, ના પાડે તમારો દીકરો એમ ન થાય. એમ કે એ તો પૂછ્યું તો થાય, પણ આ તો પુરુષાર્થી થાય ને, સમય દર્શન ને મોહ એમ નથી. પુરુષાર્થ નો અર્થ થાય એને જાણવું છે, એને જાણવું ને થાય એને પણ જાણવું, એનું નામ પુરુષાર્થ છે. કરવું એનું નામ પુરુષાર્થ. પુરુષાર્થ એટલે શું? એવો આત્માનો જ્ઞાતા દ્રષ્ટા સ્વભાવ છે. એવા સ્વભાવને અંતરમાં જઈ અને એવા સ્વભાવને નિત્ય ધ્રુવ સ્વભાવ છે એને જાણે, છે એને જાણતા જાણતા થાય પણ જણાઈ જાય એને જાણે એમ કહેવામાં આવે. પણ જાણવું જાણવું ને જાણવું, આદિમાં જાણવું મધ્યમાં જાણવું અને અંતમાં પણ જાણવાના સ્વભાવથી પ્રેરણો આત્મા છે. જ્ઞાનમય છે આત્મા, રાગમય. પ્રાણીઓને ભેદરૂપ વ્યવહારનો પક્ષ, પર્યાયનો પક્ષ એટલે પર્યાયને જીવ માનવો એમના પક્ષ કહેવાય. પર્યાયને પર્યાય પણ જાણે, દ્રવ્યને જાણતા પર્યાયને જાણે તો વ્યવહાર કહેવાય, તો વ્યવહારનો પક્ષ ન કહેવાય. વ્યવહારનો પક્ષ જુદી વાત અને વ્યવહાર જુદી ચીજ છે. સાધકને આત્માના દર્શન થયા પછી પરિણામને જાણે તો એનું નામ વ્યવહાર કહેવાય, પણ પરિણામને જીવ માને તો વ્યવહારનો પક્ષ કહેવાય, મિથ્યાતું કહેવાય. વ્યવહારનો પક્ષ અને વ્યવહાર એ ચીજ જુદી છે. વ્યવહારનો પક્ષ અનંત સંસારનું કારણ અને વ્યવહાર અલ્પ સંસારનું કારણ. સાધકને જ વ્યવહાર હોય, અજ્ઞાનીને વ્યવહાર હોય. પક્ષને વ્યવહારમાં મોટો ભેદ. વ્યવહારનો પક્ષ તો અનાધિકારથી છે, પર્યાયને આત્મા માને છે, રાગને આત્મા માને, ઉગાડને આત્મા માને. એનો ઉપદેશ પણ પર્યાય છે, પર્યાયની જીવ કરે છે. પર્યાયને ન માનું તો એકાંત થઈ જાય, પર્યાય ન માનું તો સંકિમત થાય, પર્યાયને માનું તો નિત્યાભાસ થાય. એમ પર્યાય ઉપર વજન રાખીને એ પર્યાયને જ આત્મા માનનારો પર્યાયનો ઉપદેશ આપે છે. પર્યાયથી ભિન્ન દ્રવ્ય છે એનો ઉપદેશ એના વાંચનમાં આવે નહીં, જોર જ ના આવે. ભૂલે ચૂકે આગમથી કહી દઈએ, આદમ દ્વારા કહી દઈએ, કેવું પડે તો કહી દઈએ, બાકી એમાં છે નહીં. શ્રદ્ધામાં તો પર્યાયને જ આત્મા માને છે, પર્યાય દ્રષ્ટિ જીવ છે. અજ્ઞાની જીવ બધા પર્યાય દ્રષ્ટિ હોય, ગ્યારંગ ભણેલો હોય તો પણ આજનો ઉધાર તો કાંઈ નથી. આજનો શાસ્ત્રનો ઉધાર આ તો કાંઈ સમુદ્રમાં બિંદુ તેટલો છે, આ ઇન્દ્રિય જ્ઞાનમાં કાંઈ નથી. પણ ગ્યારંગ ભણેલો હજારો લાખો કરોડો શ્લોક ભૂખ પાઠો પણ કોરો છે, પર્યાયને આત્મા માને છે. પર્યાયથી ભેદ દ્રવ્ય સમાન સામાન્ય નાયક પ્રમાત્મા પ્રમતિ રહી એવો શુદ્ધ નાયક ચિન્ માત્ર પ્રભુ છું એ બી માનતો નથી, એટલે રહી જાય છે. રાજપાટ છોડે દ્રવ્યલિંગી મુનિ થા, લગ્ન હો મુનિ લગ્ન જો ધુની હંમેશા નગ્ન જ હોય. ધુનીની વ્યાખ્યા એ ને જંગલ મારી એક ગામમાં નરીએ ઉભા ઉભા હાર કરે રોજ આવે નહીં, એને ઈચ્છા થાય ત્યારે ત્યારે જંગલ માંથી આવે ઉભા ઉભા હાર લઈ મારી પાસે ચલાવી. અને ઘમંડમાં પાણી હોય ગરમ કરેલું થાયેલું એ લઈ જાય હારે, પણ ટોચ માટે હો 120 ડિગ્રીનો તાપ હોય કે સુકાતું હોય. હમણાં જીવ એ જશે પાણી પીતું તો ન લે, પણ પાણી લવો એવો વિકલ્પ ના આવે. પાણી ભરેલું હો જીવ જાતો હો એ મુનિ અવસ્થા પર લૌકિક એસે મુનિવર દેખે વન મેં જાકે રાગ દ્વેષ નહીં. જ્ઞાનીઓ પણ કરે છે કે જ્ઞાની વ્યવહાર ને કરે છે કે જ્ઞાની જાણે છે તને શું ખબર પડે? સવિકલ્પ દશામાં જાણે છે, જાણવાની ભાવના નથી, પણ શું થાય નિર્વિકલ્પ ધ્યાન રહેતું નથી એટલે જાણે લોકો જ્ઞાન કેવું પડે કે જો ઉપાય નથી જાણવાનો વિષય જ નથી. વાત છે દોડા કાપે એવી વાત છે. આ ઉપદેશ પણ બહુધા પ્રાણીઓ પરસ્પર કરે છે, આમ કરવું જોઈએ, આમ કરવું જોઈએ, આટલો ત્યાગ કરવો જોઈએ, આમ કરવું જોઈએ. આ ભેદ જ્ઞાન ના વિચાર માંથી ચૂત થઈ ગયા. ભેદ જ્ઞાન નો અભેદ નો અનુભવ તો દૂર હો. એક વખત અહીં રાજકોટમાં હું પેલા વાંચતો હતો મંદિરમાં ઘણા વર્ષોથી, એમાં એક ભાઈ કહ્યું કે ભાઈ તમારી હિસ્ટરીની વાત બહુ સાચી છે, સરસ આવે છે, પણ થોડો ભારે કર્યા વ્યવહારની વાત કરો તો થોડા પછી દૂર પડી. કાલથી વ્યવહારની વાત કરીશ, જરૂર કરીશ કાલે. તુસી ટેલી ક્યાં ગયે બીજી આવ્યા નીચેની વાત તો ચાલતી હતી, એમાં વ્યવહારની વાત કરી કે પરિણામ માત્ર થી આત્મા ભિન્ન છે એમ વારંવાર વિચાર કરવો તેનું નામ વ્યવહાર છે. શુભભાવ કરવો એનું નામ વ્યવહાર નથી, પણ શુભભાવ થી મારો ચિદાનંદ આત્મા ભિન્ન છે એમ વારંવાર વિચાર કરવો વિચાર એનું નામ વ્યવહાર છે. શુભભાવ કરવો એનું નામ વ્યવહાર નથી તો અજ્ઞાન માં જાય છે. મોટું અટલું થઈ ગયું એટલે એમ કે શુભભાવ કરવાની કઈક વાત આવશે. અરે વિતરાગ ની ગાદી ઉપર રાગ ની વાત કરવાની હોય નહીં, અકર્તા ને કરતા થાપવા માટે વિતરાગ ની ગાદી છે. ઉપદેશ આપે છે પરસ્પર, આમાં લખે છે ને, હા એ લખે છે, એની આ ચર્ચા ચાલે છે, વિષય પ્રમાણે ચર્ચા ચાલે છે, પરસ્પર ઉપદેશ વ્યવહાર નો આપે છે. ઉપદેશ પણ બહુધા સર્વ પ્રાણીઓ પરસ્પર કરે છો, હા માં હા મિલાવે એ વ્યવહાર ની વાતો લોકો કરે. હા સાહેબ ઈ બરાબર, હા હા બરાબર છે સાહેબ. એક ભાઈ મુંબઈમાં એક ભાઈ ને કહ્યું કે તમે નિશ્ચયવાદી છો, તો એ ભાઈ કે બહુ ખુશી છું, અમે જેવા છીએ એવા તમે કહ્યું, એમાં કઈ મને વાંધો નથી. એ ભાઈ તમે નિશ્ચયવાદી છો, તો એ ભાઈ કે હા તમે મને ઓળખી ગયા અને જેવું હું છું ને એવું તમે કહ્યું તો બહુ સરસ છે. પ્રભુ વ્યવહાર નો પક્ષ એવો છે, જીવને સાંભળવું કઠણ પડે, વિચારવું કઠણ પડે, ધારણામાં આવવું કઠણ, પ્રયોગમાં આવવું કઠણ. બહુધા પ્રાણીઓ પરસ્પર કરે છે. બે વાત આવી, ત્રીજી વાત મળી ચીનવાણીમાં પણ વ્યવહારનો ઉપદેશ નીચેના તાલુકદારી બહુ કરવામાં આવે છે, પણ એનું ફળ સંસાર વિકાર આવશે.
મીઠી મધોરી રેલો ને ધોળી ને રંગીલી વાણી લાલા તારી, મીઠી મધોરી રેલો હે વ્યવહાર નયા ભૂતાર્થ હે શુદ્ધ નયા ભૂતા ધરે વ્યવહાર નાય વિપરીત રે શુદ્ધ નાય દ્રવ્ય સામાન્ય શુદ્ધ ને પ્રગટાવેલો નહે ધૂળી નેરંગીલી વાણી કાંતારી મીઠી મધુરી રેલો હે દ્રષ્ટિ વિષય એક ઉપાદય હે જ્ઞાન વિષય હે અનિષેધ દ્રષ્ટિ પૂર્વક પ્રભુ જ્ઞાન હો આવી દ્રષ્ટિ જ્ઞાન ની સંધિ સમ્યક દ્રષ્ટિ સાધ સોરે લો હે ભૂળી ને રંગીલી વાણી લાલા તારી મીઠી મધુરી રેલો હે જ્ઞાન નું વર્તું ટૂંકું કરજે હે તારો અભિપ્રાય ડિપોઝિટ રાખે આ પાડી હાલત થાશે કાન લાલ સમો શરણ માં પામો પામો પામ શોરે લો હે ભૂળી ને રંગીલી વાણી તહં તારી મીઠી મધુરી રે લો હે ભૂળી ને રંગીલી વાણી લાલ તારી મીઠી મધુ
દર્શન સરસ્વતી દેવી પરમ ઉપકાર બીજ સ્થિર બીજ